ફેબ્રુઆરી 19, 1980, ફિનિક્સ, એરિઝોના. આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન નંબર 21.
આ આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વિવેચન ચાલે છે અને અત્યાર સુધીની અંદર 6 પદનું વિવેચન પૂરું થયું છે. આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર આ 6 પદનું વિસ્તારથી કૃપાળુદેવે વર્ણન કર્યું છે. એ સંબંધીનું વિવેચન પૂરું થયું અને હવે શિષ્ય આ 6 પદ યથાર્થ સમજી અને એની ઉપર બહુ ઊંડો વિચાર કરી અને પોતાનું સ્વરૂપ અંદર સ્થિર થઈ ને પ્રાપ્ત કર્યું. 6 પદની વિચારણા અને વિચારણા બાદ તેની ધ્યાન દશા આવી અને ધ્યાન દશામાંથી નિર્વિકલ્પ એને અનુભવ થયો અને આ અનુભવ થતા એને બોધિબીજની પ્રાપ્તિ થઈ. બોધિબીજ એટલે કે સમ્યક જ્ઞાન, સમ્યક મતિ અને શ્રુત જ્ઞાન. તે કેવળ જ્ઞાનનું બીજ છે. આ સમ્યકને મૃતિ સંમતિ શ્રુત જ્ઞાન એ હવે સમ્યક થયું એટલે સાચું થયું. અત્યાર સુધી અજ્ઞાન અવસ્થાની અંદર જે કંઈ જ્ઞાન હોય છે તે અજ્ઞાનરૂપ હોય છે, પણ સમ્યક દર્શન થતાં એ અજ્ઞાનતાની છાપ જતી રહે છે અને એને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સાથે અંશે સ્વરૂપ આચરણ ચારિત્રની પણ પ્રાપ્તિ થાય છે. તો આ બૌદ્ધિબીજ કથન નવગાથાની અંદર આત્મશુદ્ધિમાં કરવામાં આવ્યું છે. તેની અંદર પ્રથમ તો જેને એ બૌદ્ધિબીજની પ્રાપ્તિ થઈ છે તેની કેવી દશા હોય અને ત્યાર પછી જેના દ્વારા બૌદ્ધિબીજની પ્રાપ્તિ થઈ છે એવા સદગુરુનો મહિમા કરેલો છે. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં હી લહ્યું, દૂર થયું અજ્ઞાન. તો શિષ્ય ઉલ્લાસથી પોતે કહે છે કે આ સદગુરુની કૃપાથી આજે અમે અમારું સ્થાન, અમારું સ્વરૂપ અમે પ્રાપ્ત કર્યું છે. અમારું પદ, અમારું સ્થાન જે સાચું હતું કે અમારું સ્થાન તો આત્મામાં જ હતું, તે સ્થાન સાચું. બાકી બીજા જે કંઈ સ્થાન હતા, બીજા જે કંઈ પદ હતા, તે તો અપદ હતા, એટલે કે સંસાર પદ હતા. પરંતુ સદગુરુના ઉપદેશથી અમને યથાર્થ બોધની પ્રાપ્તિ થઈ અને તે દ્વારા અમે અમારું પદ આત્માની અંદર જ પ્રાપ્ત કર્યું. એટલે અમારું સ્થાન, યથાર્થ સ્થાન કે જ્યાં જીવે રહેવું જોઈએ તે સ્થાનની પ્રાપ્તિ થઈ અને અત્યાર સુધી જે અજ્ઞાન હતું તે અજ્ઞાન દૂર થયું. અનંતકાળથી જીવને મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર હોવાથી એની સમગ્ર પ્રવૃત્તિ એ મિથ્યા પ્રવૃત્તિ થાય છે અને સમ્યક જ્ઞાન થતાં, સમ્યક દર્શન થતાં આ મિથ્યા પ્રવૃત્તિ ટળે છે. તેથી અહીં શિષ્ય કહે છે કે અત્યાર સુધી અમે તો અજ્ઞાનને હિસાબે પર પદાર્થમાં બેઠા હતા, પરંતુ હવે અમે બેઠક બદલી નાખી છે અને અમારી સાચી બેઠક, આનંદ સ્વરૂપ જે બેઠક, જે નિશ્ચિત બેઠક છે અને જ્યાં નિરંતર સુખ વર્તે છે, અકસાય સુખ, એવું જે સ્થાન, તેવું સ્થાન મેં પ્રાપ્ત કરી લીધું છે. અને હવે કહે છે કે એને કેવું સ્વરૂપ દેખાયું, તો કહે છે કે ભાઈસુની જ સ્વરૂપ જે શુદ્ધ ચેતનામય અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ, એને પોતાનું સ્વરૂપ જેવું છે તેવું શિષ્યને જ્ઞાન થયું. તો એ સ્વરૂપ કેવું છે? શુદ્ધ ચેતનારૂપ, શુદ્ધ જ્ઞાનમય એ સ્વરૂપ છે, વિશુદ્ધ જ્ઞાનમય છે. અને અજર અમર અવિનાશી, અજર અજન્મ, એ સ્વરૂપનો કદી જન્મ થયો નથી. એ અમર જેને કદી મૃત્યુ થાય નહીં, તેથી જે અવિનાશી છે, એવું જે ત્રિકાળ સ્વરૂપ, અમારું જે ત્રિકાળ સ્વરૂપ છે, તે ત્રિકાળ સ્વરૂપનો અનુભવ થયો છે. પણ એ ત્રિકાળ સ્વરૂપ કેવું છે? કે દેહાદિથી ભિન્ન, દેહાદિથી પર, દેહથી અતીત, દેહથી જુદું. અહીંયા દેહ એટલે માત્ર શરીર નહીં, પણ ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, તેનાથી પણ પોતાનું સ્વરૂપ શિષ્યને પૈસું છે. આવું અજર અમર નિત્ય આનંદરૂપ ચેતનારૂપ, અહીં ચેતના શબ્દ છે, જ્ઞાનરૂપ છે. પરંતુ જે જ્ઞાન, જ્યારે જ્ઞાન સમ્યક થાય છે ત્યારે હંમેશા એને વેદક જ્ઞાન કહેવામાં આવે છે. સમ્યક જ્ઞાનની સાથે હંમેશા વેદન હોય જ છે. પોતાના સ્વરૂપનું વેદન ન હોય અને જ્ઞાન સમ્યક હોય એવું કદી બને નહીં. એટલે કે સમ્યક દ્રષ્ટિજીવ નિરંતર પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, કેમ કે એને શુદ્ધ પરણતી પ્રગટી છે અને એ શુદ્ધ પરણતી ની અંદર પોતાનો ઉપયોગ ત્રિકાળ સ્વરૂપની અંદર એકાગ્ર થયો છે, તેથી કરીને એ શુદ્ધ પરિણિતિ થયેલી છે. અને એ થી સતત સમગ્ર દ્રષ્ટિ આત્માનો અનુભવ કરે છે. એટલે કે જ્ઞાન, આનંદ, શાંતિ, સુખ અને રાગાદી દેહાદિથી ભિન્નતા, એ બંને એકી સાથે સવિકલ્પ દશાની અંદર જ્ઞાની અનુભવ કરે છે. કેમ કે જ્ઞાન છે તે સ્વ પર પ્રકાશક છે. ત્યારે જ્યારે સ્વને પ્રકાશે છે ત્યારે સહજ પરને પણ પ્રકાશે છે. એટલે કે પર જે રાગાદી છે એની પર્યાયની અંદર એ રાગાદીને પણ પોતે પોતાના સ્વરૂપથી ભિન્ન જુએ છે. સ્વરૂપ એટલું નિબિડ છે કે એની અંદર રાગનો પ્રવેશ થઈ શકતો નથી. એવું જે ત્રિકાળ સ્વરૂપ છે એ સ્વરૂપનો અનુભવ શિષ્ય કરે છે. અને હવે આવું સ્વરૂપ જે નિત્ય છે, તો અહીંયા આ ગાથાની અંદર બે પદનો અનુભવ થયો કે ભાઈસુની જે સ્વરૂપ, પોતાનું સ્વરૂપ છે, આત્મા છે અને એ અજર અમર ને અવિનાશી છે. એટલે બે પદની અહીંયા વાત આવી કે આત્મા છે અને આત્મા નિત્ય છે, એવું અનુભવ દ્વારા શિષ્યને નક્કી કરી નાખ્યું. બાકીની વાત કહે છે કે કર્તા ભોક્તા કર્મનું વિભાવ વર્તે જ્યાં प्रति वही निज भाव मां थयो अकर्ता त्या। जीव ज्यां सुधी रागादी भावनो करता छे त्यां सुधी तेने कर्म नो बंध पड़े छे। एटले के अहींया रागादी नी साथे मिथ्यात्व लेवानो कि ज्यां सुधी ज्ञान अने दर्शन मिथ्या छे त्यारे चारित्रमां जे रागादी परिणाम थाय छे તે રાગાદી પરિણામ એ કર્મ બંધનું કારણ છે। તો કર્મ બંધ કોને થાય છે એ વાત અહીં સ્પષ્ટ કરી છે કે અજ્ઞાનીને કર્મનો બંધ થાય છે। જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી કર્મનો બંધ થાય છે। કર્તા અને ભોક્તા, કર્મનો કર્તા છે પોતે, અજ્ઞાન અવસ્થાની અંદર જીવ કર્મનો કર્તા છે। એટલે કે અજ્ઞાન અવસ્થાની અંદર જે કઈ રાગાદી થાય છે એ એકત્વનો રાગ છે, પરમાં એકત્વ બુદ્ધિ છે, પરની અંદર મારાપણાની બુદ્ધિ છે, એવી તીવ્ર ત્યાં મારાપણું છે, એ હિસાબે એને રાગની પણ તીવ્રતા હોય છે। એ તીવ્રતાને હિસાબે, પર પ્રત્યેની દ્રષ્ટિને હિસાબે એ સતત જીવ કર્મનો બંધ કરે છે અને એ જ કર્મનો ભોગવટો છે, એટલે ભોગવે છે પણ પોતે રાગ અને દ્વેષ, રાગ અને દ્વેષ કરે છે અને રાગ અને દ્વેષનું પોતે એટલે કે સુખ દુઃખ શુભાશુભ ભાવ જે થાય છે અને એને હિસાબે જે વેદનીય કર્મ છે, વેદનીય કર્મના ઉદયને હિસાબે સાતા અસાતા અર્ષ શોક આદિનો તે વેદક છે અજ્ઞાની। પરંતુ જ્યારે તેની બોધિ બીજની પ્રાપ્તિ થાય છે એટલે કે સમ્યક દર્શન થાય છે ત્યારે વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમ વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં, જ્યાં પોતાના ભાવની પોતાના સ્વભાવની વૃત્તિ એટલે પોતાનો જ ઉપયોગ તે જ્યારે એની અંદર લીન થયો, એકાગ્ર થયો, એકરૂપ થયો ત્યારે એ અકર્તા કર્મનો કર્તા મટી જાય છે। જ્ઞાની છે તે કર્મને નથી કરતો, માત્ર સંવર અને નિજરાને જ કરે છે, કારણ કે સંવર અને નિજરા રૂપ જ મોક્ષ માર્ગ છે અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ ગઈ છે એટલે અને તેનો ઉપયોગ શુદ્ધ થયો છે। તો જ્યાં અકસાઈ પરિણામ થયા છે, ઉપયોગ શુદ્ધ થયો છે ત્યાં બંધ ન હોય। તો અહીં તો એમ કહ્યું કે કર્મનો બંધ જ કરતો નથી, તો અહીંયા વાત એવી છે કે અનંતાનુબંધી જે કસાય, એ કસાયનો એ બંધ કરતો નથી અને એ કસાય થી થતા જે સ્થનુ સ્થિતિ અને અનુભાગ બંધ, અનંતાનુબંધી અનંતાનુબંધી કસાયનો બંધ નથી કરતો અને તેના સ્થિતિ અનુભાગનો બંધ નથી કરતો, પણ ત્યાં ચારિત્ર મોહના ઉદયથી જે કઈ રાગાદી થાય છે તેથી અતિ અલ્પ બંધ જ્ઞાનીને પડે છે। તો અહીંયા તો જે વાત કર્મનો બંધ થતો નથી એમ કહ્યું ને, કરતા વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં, એટલે કે કર્મનો કરતા છે જ ને, એટલે રાગાદી રાગાદીને એટલે રાગાદીને કરતો નથી, એટલે કે અહીંયા અંતાનુબંધી રાગ લેવાનો છે, અંતાનુબંધી કસાય લેવાના છે જે ચારિત્ર મોહના પ્રત્યાખાન અપ્રત્યાખાન પ્રત્યાખાન વર્ણન જે કસાય અને સંજલન કસાય છે તેનો તો બંધ જ્ઞાનીને પણ થાય છે, પરંતુ એ બંધ છે અતિ અલ્પ છે અને સાથે સાથે જ્ઞાનીને સંવર નિર્જરા સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ નિર્જરા એને પોતાનું દ્રવ્ય શુદ્ધ થયું છે, શુદ્ધ પરિણતિને હિસાબે એ દ્રવ્યની શુદ્ધિ થઈ છે, એ શુદ્ધિને હિસાબે એને સંવર નિર્જરા થાય છે, એટલે કે કર્મનો બંધ જે કઈ રાગાદીથી અલ્પ પડે છે તેના તેના કરતા વિશુદ્ધિ વિશેષ થાય છે, એટલે સરવાળે એને બંધ થતો નથી, તેથી પણ એને અકર્તા છે બંધનો કહો। જ્ઞાની હોય તો જ્ઞાનીને શુભાશુભ ભાવ તો થાય જ છે, કેમ કે સર્વથા શુદ્ધ એનો ઉપયોગ થયો નથી. સર્વતા સદુપયોગ તો ધર્મ ગુણસ્થાને કે થાય, અંશે સદુપયોગ થયો છે અને જે અંશ બાકી રહ્યો એ શુભાશુભ ભાવરૂપ પરિણમે છે. એટલે જ્ઞાનીને શુભાશુભ ભાવ થાય છે ખરા, પરંતુ એની અંદર એકત્વનું જોર તૂટી જાય છે. રાગ થાય પણ રાગની અંદર જોર નથી. દાખલા તરીકે એ કોના જેવું છે, એક મદારીના નાગ જેવી વાત છે. મદારીનો નાગ હોય તો મદારીના નાગની દાંત હોય છે ને એને પાડી નાખે છે. મદારી હંમેશા પકડે ને, જયારે કાળો નાગ પકડે ત્યારે એના દાંતને તરત પાડી નાખે. તેથી કરીને એનું જે ઝેર છે તે ઝેર બીજા કોઈને કરડે ના, ત્યાર પછી જે કઈ બાકી દાંત હોય એનાથી કરડે તો એનાથી કોઈને ઝેર ચડે નહીં. હવે બાકીની તો બધી ક્રિયા મદારીનો નાગ હોય કે સાચો હોય સરખી જ કરે, ફૂફાડો મારે ખાય, એનો ખોરાક જે કઈ હોય એ ખાય, ફૂફાડો મારે ફરે અરે બધું ક્રિયાઓ કરે, પરંતુ સાચા નાગની અંદર અને મદારી નાગમાં ફેર કેટલો, કે ઝેર મદારી નાગમાં નથી. એથી કરીને બાહ્ય ક્રિયા તો બંનેની સરખી દેખાય, પરંતુ પેલામાં ઝેર નહીં હોવાથી કોઈને નુકસાન કરી શકે એમ જ નથી, એનું ઝેર કાઢી નાખ્યું છે. એમ જ્ઞાનીના અંતરમાંથી મિથ્યાત્વનું ઝેર નીકળી ગયું છે, અને આ જે મિથ્યાત્વનું ઝેર છે તે જ સંસાર છે. કેમ કે તે ઝેર દ્વારા એકત્વનો રાગ એટલે પરમા જે એકત્વ બુદ્ધિ થાય છે, એટલે પરમા મારાપણાની બુદ્ધિ તીવ્ર હોય મિથ્યાત્વ હોય ત્યારે, કે આ ઘર મારું, આ શરીર મારું, આ પૈસા મારા, એ જે કંઈ અને રાગાદી ભાવો, એ બધા જે કંઈ ભાવો પરભાવો છે દેહથી માણીને બધા ભાવ કર્મ દ્રવ્ય કર્મીનો કમ અને ઉપરાંત બાહ્ય પદાર્થો, એમાં એક જાણે હું એ અને એ જ જાણે હું છું અને એ મારા છે અને હું એનો છું, અને એને જો કંઈક જાય એમાંથી તો એને ઘણું દુઃખ થાય કારણ કે મારા પણ માનેલું છે. તો જ્ઞાની છે તેને પર પદાર્થમાંથી આસક્તિનો નાશ સર્વથા થાય. એક પણ પરમાણુની પ્રાપ્તિની જ્ઞાનીને ઈચ્છા નથી. એટલે સમગ્ર રાગનો એકત્વ ભાવનો મિથ્યાત્વનો એને નાશ થઈ ગયો છે. એને કોઈ પ્રાપ્ત જગતની કોઈ પદાર્થ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી. શ્રીમજી આ વાત એમના ઘણા પત્રોની અંદર ઠેર ઠેર, એમાં ખાસ કરીને સૌભાગ્યને જે પત્રો લેખા છે તેમાં એમની અંતરદશાનું અને જ્ઞાનીની દશાનું વર્ણન બહુ કરેલું છે. ત્યાં તો એમ એક ઠેકાણે તો એમ લખે છે કે જ્ઞાનીને કોઈ લાખ રૂપિયા આપે તો હર્ષ થાય નહીં, કોઈક લાખ રૂપિયા પડાવી લે તો શોખ થાય નહીં. એટલે કે બાહ્ય કોઈ પણ પદાર્થ છે એના આવવા જવાથી જ્ઞાનીને હર્ષોક થતો નથી. એક સ્થળે તો એ વાત પણ લખી છે કે જ્ઞાની જે છે એ પોતાનો જયારે દેહ છૂટે છે તે વખતે જાણે એક ચીજ બીજાને લેવા હોય અને આપી દીધી હોય એ પ્રમાણે સહજ આપી દે છે. એમને કઈ દેહ જવાથી કોઈ પણ પ્રકારનો ભય કે દુઃખ થતું નથી, કારણ કે એ તો પોતાના સ્વરૂપમાં છે, સ્વરૂપની બહાર નથી. એટલે જ્ઞાનીની દશા અદભુત છે. શ્રીમદ એક ઠેકાણ લખ્યું છે કે જ્ઞાનીની દશા અદભુત છે. સાપ કરડે અને ભય ન થાય ત્યારે સમજવું કે જ્ઞાન થાય, આમ શ્રીમદજીએ કહ્યું છે. એનો અર્થ એવો કે એને દેહ પ્રત્યેની આસક્તિ પણ છૂટી ગઈ છે. એટલે જે કંઈ પર પદાર્થ છે, દેહ, રાગ, દ્વેષ અને પર પદાર્થો, સ્ત્રી, પુત્ર, ધન આદિ, મકાન, દસ પ્રકારના જે પરિગ્રહ છે ને, બાહ્ય દસ પ્રકારના પરિગ્રહ છે, એ દસ પ્રકારના પરિગ્રહ માંથી પોતાપણાની બુદ્ધિ હટી ગઈ છે. એટલે કે પછી પદાર્થ જ્યાં પોતાના નથી પછી જાય તો એને કઈ હર્ષોક થતું નથી. જેમ ખબર પડે આપણને કે આપણું નથી, સમસ્યાની અંદર દાખલો આપવામાં આવે છે ધોબીન ત્યાંથી કપડાનો. તો ધોબીન ત્યાંથી કપડું આવ્યું તો પછી જાય માણસે આવીને કહ્યું કે ભાઈ આ કપડું તો મારું છે. ત્યારે એને જોયું, એને ચીને જોયા કે એક વાત તારી સાચી છે, આ કપડું મારું નથી. એટલે તરત એને એને પાછું આપી દીધું જેનું હતું તેને. હવે આ જે પાછું એને આપ્યું એમાં જરાય દુઃખ થયું નહીં, કેમ કે એને પોતાનું હતું નહીં એ નક્કી કરી નાખ્યું, અને જે પોતાનું નહોતું એ ગયું એથી કહીને દુઃખ થાય જ નહીં. તેમ જ્ઞાનીય જગતના બધા પદાર્થોમાંથી પોતાપણું કાઢી નાખ્યું છે. દરેક પદાર્થ મનમાં આગું પાછું કરવાની વૃત્તિ પણ એમને કાઢી નાખી છે. જગતનું તો જેમ પ્રણમન થવાનું હશે તેમ થશે, એટલે બીજા પદાર્થોનું કર્તૃત્વ, બીજા પદાર્થોનું ભોક્તૃત્વ એ પણ કાઢી નાખ્યું છે. અને એમની વૃત્તિ જે છે જ્ઞાનીના પ્રણામ હંમેશા સ્વરૂપ તરફ ઢળતા હોય. તો જ્ઞાનીનો મુખ્ય કાર્ય પોતાના પરિણામને સ્વરૂપમાં એકાગ્ર કરવાનું હોય છે. તો એ લખો એ વાત પણ કહીશ કે વૃત્તિ હવે એના ભાવમાં વહી ગઈ છે, હવે બાર ભાવમાં વહેતી નથી. વૃત્તિ વહીને જ ભાવમાં, તેથી કરીને કર્મનો કરતા નથી. ચારિત્ર મોહનો અંશ છે એટલે ચારિત્ર મોહની હિસાબે જ્ઞાનીને રાગ થાય છે, પરંતુ એ રાગ અતિ અલ્પ માત્રામાં છે, એકત્વનો મિથ્યાત્વનો રાગ નથી, તેથી તેને રાગ ગણવામાં આવ્યો નથી. અને આ જ્ઞાનીની દશા સંબંધી અને જ્ઞાનીની અંતરંગ સ્થિતિ કેવી હોય તેનું જેટલું જેટલું વિશેષતાથી જ્ઞાન થાય તેટલું તેટલું જ્ઞાનીનું મહાત્મ્ય આપણને આવે. તો એક ઠેકાણે તો એમ લખ્યું દ્રશ્યને અદ્રશ્ય કર્યું, અદ્રશ્યને દ્રશ્ય કર્યું છે એમ વાત પણ લખી છે. અને જ્ઞાની ઉદય પ્રમાણે પોતાની ક્રિયા કરે છે પણ છતાં ત્યાં કરતા પણ નથી. તો શ્રીમદજી એ વાત બહુ સરસ લખી છે કે આ સ્ત્રી છે તેની સાથે પૂર્વે અમે જે ભોગકર્મ બાંધ્યું છે એ ભોગકર્મથી નિવર્તવા માટે અમારે આ ભોગકર્મ છે. આ કુટુંબ છે એનું ગયા ભાવનું અમારે દેવું છે, એ દેવું ચૂકવા માટે આ વેપારાદી અમે કરીએ છીએ. એમના ભાગીદાર રેવાશંકરભાઈ, રેવાશંકરભાઈનું પણ દેવું છે એટલે અમે આ કરીએ છીએ. અમે અમારા માટે કંઈ કરતા નથી, અમારા દેહને માટે કે કોઈ પ્રકારની સાતાને માટે અમે કંઈ જ કરતા નથી, કેમ કે જ્ઞાની તો કર્તવ્ય રહિત છે. જે દિવસે જ્ઞાનથી, શ્રીમદજી લખે છે પત્રની અંદર કે જે દિવસે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે દિવસથી જ્ઞાની મુક્ત છે અને કર્તવ્ય રહિત છે, એટલે એને કંઈક કરવું ભાસતું નથી. પણ ઉદય ક્રિયા તો કરાવીને છૂટકો નથી જ્ઞાનીને, કેમ કે જે ઉદય છે તે તો વેદવો જ પડે જ. અને ઉદય પ્રમાણે જે કંઈ બાહ્ય ક્રિયાઓ થાય, પણ એ બાહ્ય ક્રિયાઓની અંદર આમ થાય તો ઠીક, આમ ન થાય તો ઠીક, એવી વૃત્તિ તે જ્ઞાનીને હોતી નથી. જરા દશા નીચી હોય ત્યારે બહુ ઉદય બળવાન હોય તો એમને ખેદ થાય, કારણ કે આ જે વેપારાદી જે શ્રીમદજીને હતા અગર તો કોઈ પણ જ્ઞાનીને બહારની જે કંઈ ક્રિયા હતી ત્યાં એમને રસ તો છે નહીં, અત્યંત નિરસ પરિણામ છે, અત્યંત નિરસ પરિણામથી એ ક્રિયા કરે છે. અને લાંબો વખત સુધી એ ક્રિયા એમને કરવાની હોય તો જે સ્વરૂપની અંદર પોતાને એકાગ્ર થવું છે એની અંદર વિક્ષેપ પડે છે, એથી જ્ઞાનીને કોઈ વખત બહુ ખેદ પણ થાય કે આ નિષ્ફળ એવો આ જે બાહ્ય ક્રિયા છે એ છૂટે તો ઠીક. અને આ વાત શ્રીમદજીએ પોતે ઠેર ઠેર કરી છે, કેમ કે જ્ઞાનીનું એક જ કાર્ય બાકી રહ્યું છે, બાકી કોઈ કાર્ય જ્ઞાનીનું છે જ નહીં, માત્ર એક જ કાર્ય છે અને તે પોતાના સ્વરૂપમાં સ્થિર થવું. એ સિવાય જે કંઈ કાર્ય કરે છે તે આને પ્રોત્સાહન હોય તેવું, એટલે કે શાસ્ત્ર વાંચન, સત્સંગ, તપ આદિ જે કંઈ ક્રિયા છે એટલે તો શ્રીમદ એકટકાંડ લખ્યું છે કે જ્ઞાનીનો સઘળો વ્યવહાર પરમાર્થ મૂળ છે, પણ જે દિવસે ઉદય પણ આત્માકાર થશે તે દિવસ ધન્ય છે. એટલે જ્ઞાનીને બે ક્રિયા હોય છે, એક તો ઉદય ક્રિયા કે જે ક્રિયાથી પોતે છૂટી ન શકે ઉદયને હિસાબે, અને બીજી એક ક્રિયા હોય છે કે પોતાના સ્વરૂપમાં સ્થિર થવું અને એને અનુલક્ષીને સત્શાસ્ત્ર સદવાંચન આદિ ભક્તિ પ્રભુ ભક્તિ આદિ એ ક્રિયા હોય છે. તો અહીંયા કહ્યું કે અકર્તા છે તો એ શ્રદ્ધા અપેક્ષાએ વાત લેવાની છે કે તે અલ્પ જે બંધ થાય છે તેને અલ્પ બંધને ગણવામાં આવ્યો નથી. એટલે કહ્યું કે જ્ઞાની અકર્તા છે, અગર તો શું કરે છે અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ. અગર તો એ કર્મનો કરતા નથી, એટલે રાગાદી ભાવનો કરતા નથી, એટલે અતિ અલ્પ રાગાદી ચારિત્ર મૂળ હિસાબ થાય છે, એને ગૌણ કરી દેવામાં આવ્યા છે, ગણવામાં આવ્યા નથી. કેમ કે જે રાગાદી થાય છે એના કરતા વિશેષતાથી ગુણશ્રેણી નિર્જરા સમ્યક દ્રષ્ટિને હોય છે, અને પંચમ ગુણ સ્થાને એથી વિશેષ છઠ્ઠી સાતમી ગુણ સ્થાને એની વિશેષ, જેમ જેમ ગુણ સ્થાન ઉપર જતું જાય છે તેમ તેમ ગુણ શ્રેણી નિર્જરા અસંખ્યાત ગણી વધતી જાય છે. તો એ ગુણ શ્રેણી નિર્જરાના હિસાબે જે કંઈ અલ્પ બંધ થાય છે એ બંધ રહેતો નથી. માટે અહીંયા પણ એ અપેક્ષાએ પણ જ્ઞાની કર્મનો કરતા નથી એમ કહ્યું. અને હવે કહે છે કે તો હવે જ્ઞાની કરે છે શું, કેમ કે જ્ઞાની કરતા તો છે, તો એક વાત નક્કી કરી કે એ અકર્તા છે. શેનો? કે રાગાદી ભાવ. તો પછી હવે કરે શું, કેમ કે છ પદની અંદર ત્રીજું પદ આવ્યું કે જ્ઞાની કરતા છે, અને ચોથું પદ આવ્યું કે જ્ઞાની ભોગતા છે. જ્ઞાની એટલે આત્મા, આત્મા ભોગતા છે, આત્મા કરતા છે અને આત્મા ભોગતા છે. તો જયારે આત્મા અશુદ્ધ છે ત્યારે રાગાદી ભાવનો કરતા છે અને એ રાગાદી ભાવનો ભોગતા છે, અને રાગાદી ભાવના જે નિમિત્તો પર પદાર્થોનો છે એની ઉપચારથી ભોગતા છે. પણ એ જ આત્મામાંથી જયારે અજ્ઞાન નિવૃત્તિ થઈ અને જ્ઞાન થયું ત્યારે, ત્યારે એ પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, અને સ્વભાવ ભાવનો એટલે પોતાના સ્વરૂપનો પોતે કરતા છે અને સ્વરૂપનો ભોગ પોતે ભોગતા છે. એટલે કે પોતાનું જે શુદ્ધ સ્વરૂપ એ જ્ઞાની નિશ્ચિંત સતત પોતે અનુભવી રહ્યા છે. સમ્યક દર્શન થયા પછી સતત જ્ઞાનીને અનુભવ વર્તે છે, અને નિર્વિકલ્પ સ્વરૂપ કેમ કે પોતાનું જે સ્વરૂપ અનુભવે છે એમાં કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી. જ્ઞાની ને જે સ્વરૂપ અનુભવે છે તે સ્વરૂપની અંદર એને ચારિત્ર મોહન હિસાબે જે રાગાદી થાય છે તે રાગાદી એને સ્પર્શતા જ નથી, એ ઉપર ને ઉપર તરે છે. સમયસરમાં તો એ વાત પણ કહી છે કે જ્ઞાની એને રાગાદી સ્પર્શતા જ નથી અને ઉપર ઉપર તરે છે. શ્રીમદજી પણ એ જ વાત કે નિર્વિકલ્પ સ્વરૂપ, એના સ્વરૂપની અંદર કોઈ વિકલ્પ જ છે નહીં, નિર્વિકલ્પ, એ વિકલ્પનો ત્યાં સ્પર્શ પણ નથી, એવું અદભુત જ્ઞાનીનું સ્વરૂપ છે. અને પોતાનું જે સ્વરૂપ છે પોતે વિચાર કરતા હોય, જ્ઞાની પોતે વિચારધારામાં હોય, વિચાર તે તો મુખ્ય ક્રિયા છે જ્ઞાનીની, સવિકલ્પ દશાની અંદર સતત વિચારની ધારા પણ એમને હોય, કોઈ વખતે શાસ્ત્ર વાંચન પણ હોય, ભક્તિ આદિ હોય, તો એ સતત ચિંતનની ધારા વખતે પણ અગર તો શુભ કે અશુભ રાગ રાગ વખતે અશુભ રાગ રાગ વખતે એ રાગ જે છે તે રાગ જ્ઞાનીના સ્વરૂપને સ્પર્શતો નથી. એટલા માટે જ્ઞાનીનું સ્વરૂપને નિર્વિકલ્પ કહેવામાં આવ્યું છે, વિકલ્પ રહિત, કોઈ પણ પ્રકારના તેમાં વિકલ્પ સમાતા જ નથી. એટલે કે નિર્વિકલ્પ જે સ્વરૂપ નિર્વિકલ્પ છે, જેમાં કોઈ પણ પ્રકારનો વિકલ્પનો પ્રવેશ નથી, એવા સ્વરૂપનો જ્ઞાની પોતે કરતા અને ભોગતા છે. અજ્ઞાન અવસ્થા અને જ્ઞાન અવસ્થાની અંદર અનેક રીતે જ્ઞાન એ બંનેનો વિચાર કરવો જરૂરી છે. જ્ઞાનીનું જ્ઞાન કેવું હોય, જ્ઞાનીનું દર્શન કેવું હોય, જ્ઞાનીનું ચારિત્ર કેવું હોય, જ્ઞાનીનું વીર્ય કેવી રીતે કામ કરે, જ્ઞાનીનું સુખ કેવું હોય, જ્ઞાની નિત્યત્વ પોતે કેવી રીતે પોતે નિત્ય છે એ કેવી રીતે નક્કી કરે, જ્ઞાનીમાં ઉત્પાદ એ ધ્રુવ એ કેવી રીતે થાય છે, જ્ઞાનીની પરિણામની ધારા પરિણામ સતત થાય છે એ પરિણામ કેવા હોય છે આદિ અનેક રીતે, એ ઉપરાંત જ્ઞાનીના મન વચન અને કાયાના યોગો એ યોગો એનો પણ અભ્યાસ મોક્ષે કરવો જોઈએ. કારણ કે મન વચન અને જ્ઞાનીના કાયાના જે યોગો છે, એટલે કે એની જે કંઈ ક્રિયા છે, તે ક્રિયાની અંદર એના અંતરની છાપ હોય છે. એટલે એમને એક પત્રમાં કહ્યું, 172મો પત્ર છે, કે ઉદાસીનતાનો ક્રમ સેવવો, સત્પુરુષના લક્ષણનું ચિંતન કરવું, સત્પુરુષના ચારિત્રનું મનન કરવું, સત્પુરુષની મુદ્રાનું હૃદયથી અવલોકન કરવું, સત્પુરુષની મન વચન અને કાયાને અદ્ભુત ચેષ્ટાનો રહસ્ય, અદ્ભુત ચેષ્ટાનો રહસ્ય, એ રહસ્ય સમજવું, નિધિ ધ્યાસન કરવું અને જ્ઞાનીએ સંમત કરેલું સર્વસંમત કરવું. તો જ્ઞાની કેવા હોય એનો યથાર્થ ખ્યાલ, તો આ બધી બાબતનો વિચાર કરે ત્યારે જ એને સમજાય. અને એમ કઈ વાત કરી કે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. અને હવે કહે છે ભાઈ, શું નિજ સ્વરૂપ જે શુદ્ધ ચેતનારૂપ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ, કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ, કરતા ભોગતા તેનો નિરુકલ્પ સ્વરૂપ. હવે કહે છે કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાયો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગમ. મોક્ષ શું છે એની અહીં વ્યાખ્યા ફરી કહેવામાં આવી છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા, પોતાના સ્વરૂપ જે અશુદ્ધ છે તે સંપૂર્ણ રીતે શુદ્ધ થાય એને મોક્ષ કહેવામાં આવે છે. મોક્ષ કોઈક સ્થાનમાં છે એવી વાત નથી. સિદ્ધ સલ્લા ઉપર મોક્ષ છે, ક્ષેત્ર અપેક્ષા એ વાત જુદી છે. પણ સિદ્ધ સલ્લા ઉપર તો દુગુદના જીવો પણ હોઈ શકે, એટલે કોઈ સ્થાને કોઈ જીવો હોય એથી કઈ મોક્ષમાં છે એવું નથી. એટલે અહીંયા સરસ વ્યાખ્યા કરી છે કે મોક્ષ કયો નિજ શુદ્ધ, પોતાના આત્માની સંપૂર્ણ શુદ્ધિ, એ મોક્ષ છે. અને આ મોક્ષ જે માર્ગથી પમાય એ જ મોક્ષનો પંથ છે. મોક્ષ પોતાની શુદ્ધતા છે અને આ પામવા માટે જે મોક્ષ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ જે મોક્ષ માર્ગ છે, તે મોક્ષ માર્ગ આત્મામાં છે, આત્મરૂપ છે. અને જે સદુપયોગ છે તે જ મોક્ષ માર્ગ છે. સદુપયોગની અંદર સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સમ્યક જ્ઞાન આવી જાય છે. ખરેખર તો આ ત્રણે આત્માથી અભેદ છે, પરંતુ જ્યારે વચનમાં કહેવાનું હોય ત્યારે એને ભેદ પાડીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એમ કહેવું પડે. તો આત્મરૂપ છે, તો સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક જ્ઞાન જે આત્માનો સ્વભાવ છે, જે આત્માથી અભિન્ન છે, એવા મોક્ષ માર્ગ દ્વારા પોતાની સંપૂર્ણ શુદ્ધિની પ્રાપ્તિ તેને મોક્ષ કહે છે. અને આવો સુંદર જે મોક્ષ માર્ગ આપે અહીં સંક્ષેપમાં આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર કહે છે, સકળ માર્ગ નિર્ગમ્ય, નિર્ગમ્ય પ્રવચનનું જે રહસ્ય છે એ સમગ્ર રહસ્ય આ છ પદ દ્વારા શ્રી ગુરુએ શિષ્યને કહ્યું. અને એ શિષ્યે શ્રી ગુરુના ઉપદેશ અને આજ્ઞામાં રહી અને પોતાનું સ્વરૂપ પ્રગટ કરી અને બોધિબીજ પ્રાપ્ત કર્યું. અને એ બોધિબીજ શું છે તેની આપણે વાત કરી. હવે આ શિષ્યે બોધિબીજ પ્રાપ્તિ કરી પ્રાપ્ત કર્યું છે, જેથી કરીને એના અંતરની અંદર બહુ ઉલ્લાસ આવ્યો છે. કારણ કે અનંત કાળથી દુઃખી હતો. જ્યાં સુધી જીવ પોતાના સ્વરૂપને અને સમ્યક દર્શનને પ્રાપ્ત ન થાય, બોધિબીજની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી એકાંત દુઃખી છે. પછી એ ભલે દેવ હો કે મોટો શેઠી હો, મોટો સાહુકાર હોય કે મોટો રાજા હોય, ગમે તે હોય, ગમે તેવી બાહ્ય સાધન સામગ્રી હોય, તેમ છતાં એ દુઃખી છે. એક પળ પણ એને સાચું સુખનો અનુભવ કરો નથી. અને અહીંયા આ શિષ્ય પોતાના અનંત કાળથી જે વસ્તુ પ્રાપ્ત નથી થઈ એવી અપૂર્વ વસ્તુની પ્રાપ્તિ કરી છે અને એ પ્રાપ્તિ જેના દ્વારા થઈ છે, જેના નિમિત્તે થઈ છે, એવા સદગુરુ એની હવે એની પ્રત્યે અહોભાવ પ્રગટ કરે છે અને કહે છે, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપા મર પર કરો અહો અહો ઉપકાર, શું પ્રભુ ચરણ કને ધરું આત્મા થી શું હો, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન, આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું એ પ્રભુનું દિન. અહીંયા આ સહજ ઉલ્લાસના ઉદ્ગાર છે. શિષ્ય કૃતજ્ઞ છે, કૃતજ્ઞ નથી. જે કંઈ એને સદગુરુ દ્વારા સદગુરા નિમિત્તે આવું પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે એટલે કહે છે કે હું ખરેખર તો પ્રભુ આત્મા તમે આપ્યો છે, આત્મા આપનાર અમારને અમને શુદ્ધ પદમાં મૂકનાર તમે છો, અને જો તમે ન હતે તો અમે કદી અમારા શુદ્ધ પદને પ્રાપ્ત ન કરત, એવો અહોભાવ પ્રગટ કરે છે, એવી ભક્તિ પ્રગટ કરે છે. અને બીજું શું કહે છે કે હવે હું આટલો બધો તમે કરુણા કરી, જ્ઞાનીનો તે અકસાય કરુણા હોય છે, કોઈ પણ પ્રકારની કંઈ પણ લેવા કરવાની એમની વૃત્તિ નથી હોતી, એ શિષ્ય બનવા પ્રત્યે પણ એમની વૃત્તિ નથી હોતી, પરંતુ સાચો મોમુક્ષુ હોય તેને પોતાના અંતરમાં જે કંઈ માર્ગ છે અને જે કંઈ પોતે જાણે છે તે બધું કરુણા કરીને બતાવે છે, તો એ કરુણાથી આ શિષ્યને પ્રાપ્તિ થઈ છે. તો કહે છે કે હું એનો બદલો કેવી રીતે વાળું, હું આપને શું આપણી ચરણે ધરું, કેમ કે ચરણમાં ધરવા જેવું જગતમાં કોઈ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વસ્તુ હોય તો આત્મા છે, અને આત્મા તો તમે મને આપ્યો છે, એટલે કે તમારા ઉપદેશ દ્વારા મને આ પ્રાપ્તિ થઈ છે, તો એથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મારે તમારા ચરણે ધરવું જોઈએ, પણ એ તો આત્મા તમે, ઉલટું તમે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જે વસ્તુ એ મને આપી છે, તો હું આપને શું આપું, કે જેથી કરીને મારા ઉપકારનો બદલો હું વાળી શકું. અહોભાવ, અહોભાવ શિષ્યને થયો છે. તો કહે છે કે હવે એક જ માગુ છું કે તમારે આધીન, તમારા આશ્રય હું વર્તું, તમારી નિશ્રામાં હું અને પૂર્ણ શુદ્ધ સ્વરૂપ હું ન પામું ત્યાં સુધી તમારા આશ્રય, તમારી નિશ્રણે, તમારી આજ્ઞામાં રહું એવી મારી ઈચ્છા છે. ખરેખર આ એક ઉત્કૃષ્ટ ભક્તિભાવ છે, અને જે જ્ઞાની છે તે સાચા ભક્ત છે. જ્ઞાનીને ખબર છે કે પ્રભુ કેવા છે, પ્રભુનું સ્વરૂપ શું છે, પોતાના સ્વરૂપનો અનુભવ અંશે પોતે કરેલો છે, તો પૂર્ણ સ્વરૂપ કેવું હોય એ વાતનો એને ખ્યાલ છે. અજ્ઞાનીને ભગવાનના સ્વરૂપનો શું ખ્યાલ આવે, અને જેને સ્વરૂપનો ખ્યાલ ના આવે એ શું ભક્તિ કરવાનો છે. હીરો હોય અને હીરો સામાન્ય માણસ પાસે હોય તો એને એની કિંમત શું થાય, એને તો એમ લાગે કે આ કંઈક ઠીક છે, સારું છે, કિંમતી જેવું લાગે છે, પણ એની સાચી કિંમત કોણ કરે, કે ઝવેરી હોય તે જ એની સાચી કિંમત કરે, બાકી સામાન્ય માણસ તો હીરાની કિંમત ન કરી શકે. તેમ ભગવાન છે એની કિંમત કરે કોણ, સામાન્ય જીવ તો જે કંઈ શાસ્ત્રાદિની અંદર આપવું હોય, અગર તો પોતાની અંતરમાં એવી ઉર્મી પ્રગટ થાય અને ભગવાન પ્રત્યે અહોભાવ પ્રગટ કરે, ભક્તિ પ્રગટ કરે, પરંતુ એ તો બધા કાલાવાલા જેવી વાત છે, ન કરવી એવી વાત નથી, પરંતુ સાચી અહીં તો વાત એ છે કે સાચી ભક્તિ કોને હોય. જ્ઞાનીને ભગવાનની સાચી ભક્તિ, કેમ કે જ્ઞાનીએ ભગવાનનું સ્વરૂપ યથાર્થ જેમ છે જાણ્યું છે, અને જ્ઞાનીને ભગવાનની કિંમત થઈ છે, અજ્ઞાનીને ભગવાનની કિંમત થાય નહીં. તો અહીં જ્ઞાનીને શિષ્યને બોધિબુદ્ધિની પ્રાપ્તિ થઈ છે, સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે, અને તેથી અહોભાવ સદગુરુ પ્રત્યે જે પ્રગટ થયો છે એ અહોભાવ પોતે અહીં પ્રગટ કરે છે, અને શું માગે છે કે જ્યાં સુધી હું પૂર્ણતાની પ્રાપ્તિ ન, મને બોધિબીજની તો પ્રાપ્તિ થઈ છે પણ મને મોક્ષ એ પ્રાપ્ત નથી થઈ. તો બોધિ બીજ એ બીજ છે, આ વૃક્ષનું બીજ છે, અને વૃક્ષની જે ડાળીઓ છે તે ચારિત્ર છે, અને એ વૃક્ષનું જે ફળ છે તે મોક્ષરૂપ છે. એટલે હજી બીજની પ્રાપ્તિ થઈ છે પણ ફળની પ્રાપ્તિ થઈ નથી. તો જ્યાં સુધી મને પૂર્ણ ફળની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હું તમારા ચરણોની અંદર રહું અને તમારી આજ્ઞામાં વર્તું, જેથી કરીને હું સંપૂર્ણ મોક્ષને પ્રાપ્ત કરું, એવી જિજ્ઞાસા શિષ્ય કરી છે. એક વાત એક પણ સમજવાની છે, ઘણી વખતે સમ્યક જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય, જગત સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, ત્યારે તો જીવ ઘણો માર્ગ કાપી નાખ્યો હોય છે. અનંત સંસારમાંથી સમ્યક દર્શન થયા પછી કાં તો તેજ ભવે મોક્ષ થાય, કાં ત્રણ ભવે થાય, કાં પંદર ભવે થાય, કોઈ જીવની ભાગ્યે જ કોઈ જીવની અપેક્ષા અદભુત પરાવર્તન કાળ થાય. એટલે કે એનો હવે સંસારનો કાળ અતિ પરિમિત થઈ ગયો છે, એ વાત નક્કી છે. પરંતુ સમ્યક દર્શન થયા પછી સાચો પુરુષાર્થ ચાલુ થાય છે. કેમ કે અત્યાર સુધી જે કઈ પુરુષાર્થ અજ્ઞાન અવસ્થામાં જીવો કરે છે તે પુરુષાર્થ સાચો નથી હોતો. એટલે કે સમ્યક દર્શન પ્રગટ કર્યું એ પણ મોટો પુરુષાર્થ છે, પરંતુ એથી વિશેષ પુરુષાર્થ સમ્યક ચારિત્ર પ્રગટ કરવામાં છે. અને પૂર્ણ ચારિત્ર પ્રગટે તો શું કહ્યું શ્રીમદજી અપૂર્વ અવસરની અંદર, મો સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી. મોહનો સમુદ્ર તો બહુ મોટો, સ્વયંભૂ રમણ સમુદ્ર બધા સમુદ્રમાં મોટો છેલ્લો છે ને, એટલે સ્વયંભૂ સમુદ્ર તો ઘણો મોટો. એ સ્વયંભૂ સમુદ્ર પૂર્ણ તૈરો ક્યારે કહેવાય કે પૂર્ણ ચારિત્ર પ્રગટ કરે મોહનો. આવું ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન જો. તો બારમા એટલે કે સમ્યક દર્શન એ મહાપુરુષાર્થ છે, પ્રાપ્ત કરવું સામાન્ય વાત નથી. પરંતુ હવે બોજી બીજ માંથી મોક્ષનું વૃક્ષ પ્રગટ કરવાનું છે, મોક્ષનું વૃક્ષ તૈયાર કરવાનું છે અને મોક્ષનું ફળ તૈયાર કરવાનું છે. એટલે કે એ જ બીજને પોષણ આપીને એનું સેવન કરીને જ્ઞાનીએ મોક્ષની પ્રાપ્તિ કરવાની હોય છે. એટલે ખરો પુરુષાર્થ તો બોજી બીજની પ્રાપ્તિ પછી થાય છે. અહીંયા મૂળ મારો કહેવાનો ભાવ એવો છે કે જ્ઞાની સમ્યક પુરુષાર્થ કરે છે મોક્ષનો, બીજા કોઈનો સમ્યક પુરુષાર્થ નથી. અને સમ્યક દર્શન પ્રાપ્ત થયું તો પુરુષાર્થ તો છે જ, પરંતુ ત્યાર પછી ચારિત્રને માટે અનંત પુરુષાર્થ કરવાનો હોય છે. ચારિત્રનો પુરુષાર્થ તો પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. એટલે કે હવે સાચો પુરુષાર્થ એને કરવાનો છે શિષ્યને. એટલે શિષ્ય એમ માગે છે, શિષ્ય એમ કહે છે કે પ્રભુ હજી મારે જે કઈ પુરુષાર્થ કરવાનો બાકી છે એ હું તમારી નિશ્રાએ કરીશ, તમારી નિશ્રાએ તમારી આજ્ઞામાં રહીને મારા પુરુષાર્થ કરવાનો છે, હું એકલો આ પુરુષાર્થ કરવા ઈચ્છતો નથી. એટલે આપે મને આત્મા આપો એ વાત બરાબર છે, પણ બોધિબીજ સમ્યક જ્ઞાન મને પ્રાપ્તિ વાત બરાબર છે, પરંતુ મોક્ષ પ્રગટ કરવાને માટે હજુ પણ મારે આપની નિશ્રાની જરૂર છે. તેથી કરીને હું માગું છું કે હું આપની સાથે જ રહું અને આપની નિશ્રામાં આપની આજ્ઞાએ રહી અને મારું પૂર્ણ સ્વરૂપ પ્રગટ કરું, એવી ઈચ્છા અહીં પ્રગટ કરી છે. આ દેહાદી આજથી વર્તો પ્રભુ આધીન, દાસ 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 છું દેહ પ્રભુનો દીન. અને હું તો હજી દાસ જ છું, જુઓ ને, જ્ઞાની તો જુઓ, જ્ઞાનીએ આટલું મોટું પ્રાપ્તિ કરી અનંત સંસારમાંથી, માત્ર પંદરેક ભવ કે બે ભવ કે ત્રણ ભવ, ત્રણેક ભવ રહ્યા, એટલો મોટો પુરુષાર્થ, છતાં શું કહે છે કે હજી તો અમે દાસ જ છીએ. જુઓ ને જ્ઞાનીની નમ્રતા. જ્ઞાની સમ્યક દર્શન પ્રાપ્ત કરે એટલે કઈ અભિમાન ન કરે, એ તો એમ કે હું પ્રાપ્ત કર્યું, તો સ્વભાવ હતો ને સ્વભાવ પ્રાપ્ત કર્યો છે, કઈ નવું થોડું પ્રાપ્ત કરેલું છે, કે સ્વભાવ થોડો બહાર હતો, એ તો ફક્ત આવૃત હતો, એ મેં પ્રગટ કર્યો છે. એથી કહે કે બહુ મોટું કામ નથી કરી નાખ્યું. એટલે જ્ઞાની છે એ કદી જ્ઞાનીને આઠ પ્રકારના મદ હોય જ નહીં. અને આ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એનો પણ એમનો ક્યાં તો સ્વભાવ છે પોતાનો, એમાં બીજું શું પ્રાપ્ત કર્યું એ પ્રમાણે નાની મિશન લયા છે અને અહીંયા કહે છે કે હું તો દાસ છું પ્રભુ, તમારો દાસ છું, અને જ્યાં સુધી મારે ભવ છે ત્યાં સુધી મને તમારું શરણું હો, મને જ્ઞાનીનું શરણું હો, મને જૈન દર્શનનું શરણું હો. તો આ પ્રમાણે પોતાના ભક્તિ પ્રગટ કરે છે અને છેલ્લે કહે છે, સટસ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાનથી તલવાર વધે ઉપકાર માં. આ સ્થાનક સમજાવી અને તમે મને મારો આત્મા આ બધા દેહાદી બધા જે ભિન્ન પદાર્થો છે તેનાથી મને ભિન્ન જ્ઞાન થકી તલવાર, જે જ્ઞાન તલવાર બધે બંને દેખાય છે બહારથી એક, પણ બંને ભિન્ન છે, તેમાં આત્મા અને આ દેહ એ બંને ભિન્ન છે, તે તમે આ સટસ્થાનક લાછ પદ મને સમજાવી અને જે અમારો આત્મા મને બતાવ્યો એટલે કે મારા આત્માની મને પ્રાપ્તિથી અનુભવ થયો એ આપનો મહદ મહદ ઉપકાર છે. અને આ અનુભવ જે મને થયો તેનું કારણ આપ છો, અને તેથી કરીને હું અતિ અતિ ભક્તિભાવે આપને નમસ્કાર કરું છું અને આપની નિસરા અમને જ્યાં સુધી પૂર્ણ મોક્ષ ન થાય ત્યાં સુધી રહે એવી પોતે ઈચ્છા વ્યક્ત કરે છે.